તારીખ 3/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 380 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 314
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 380 સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં બધા ગુણોની અનંત શક્તિ છે એવો ખ્યાલ આવી જાય કે કોઈ ગુણ બાકી રહી જાય. હવે સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં તો અખંડાત્મા આવે છે તો કોઈ ગુણ બાકી રહેવાનો, તો પૂરો આત્મા આવે છે, અધૂરો તો આવતો નથી. આ પ્રશ્ન ઉઠાવ્યો એવું લાગે છે. સમાધાન: સમ્યક દ્રષ્ટિના જ્ઞાનની ગંભીરતા છે. ગંભીરતા છે એટલે શું છે કે જેટલું જ્ઞાન ઊંડું છે એટલું બહારમાં એનું પ્રદર્શન થતું નથી, એટલે જ્ઞાનની ગંભીરતા છે. એક એક ગુણ ગણી ગણીને જુદો પાડીને તે જોઈ શકતો નથી. અનંત ગુણ છે એ બધા ગુણો જુદા જુદા જ્ઞાનમાં જ્ઞાનીને કે મુનિને કે અથર્દેવને કોઈને પણ જણાતા નથી. જુદા જુદા તો કેવળ જ્ઞાનમાં જ જણાય, પણ સમુચ્ચયપણે અનંત ગુણો છે એવું જ્ઞાન અને એવી પ્રતીતિ આવે છે. પરંતુ તેની મહિમા આવી જાય છે. ગુણ અનંત છે અને પ્રત્યેક ગુણની શક્તિ અનંત છે એવી મહિમા આવી જાય છે. એક એક ગુણ જુદો જુદો કેવળ જ્ઞાની જાણે છે એમ જ લીધું છે. એક એક ગુણ જુદો જુદો છે એ તો કેવળ જ્ઞાનીને જણાય છે, અને કેવળ જ્ઞાનીને તો બધા જ ભેદો જણાય છે. એક ગુણનો ભેદ, એક પર્યાયનો ભેદ, એક ગુણની અનંત પર્યાય છે તો એક પર્યાયનો ભેદ, એમાં અનંતે અનંતી પર્યાય અને એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદ, એટલે એની તારતમ્યતા, એ પણ અનંત, એના ભેદ કરો તો અનંત થાય છે, એ બધું કેવળ જ્ઞાનમાં જણાઈ જાય છે. અનુભૂતિની અંદર બધી ગંભીરતા તેને આવી જાય છે અને એક સ્વાનુભૂતિમાં આ બધું સમાઈ જાય છે અભેદ ભાવે. પછી એમાંથી કેટલાક ભેદો વાળું જ્ઞાન ક્યારેક પ્રવર્તે છે. બધા ભેદો જ્ઞાનમાં આવતા નથી. કોઈને કોઈ ભેદો, કોઈ જ્ઞાનીને કોઈ ભેદો, કોઈ આચાર્યને કોઈ મુનિને કોઈ ભેદો. એટલે કેટલીક વાત કોઈ શાસ્ત્રમાં ભેદ પ્રભેદની હોય છે તો કેટલીક વાત કોઈ શાસ્ત્રમાં ભેદ પ્રભેદની હોય છે. કેટલીક વાત સામાન્ય બધા ભેદોની હોય છે, કેટલીક વિશેષ રૂપે કોઈ હોય છે ને કોઈ નથી હોતી, કોઈ હોય છે ને કોઈ નથી હોતી. કેમ કે જેના જ્ઞાનમાં જે આવ્યું એ એમણે પ્રસિદ્ધ કર્યું. એક એક ગુણ જુદો પાડી પાડીને પ્રત્યક્ષ દેખાતું નથી, પણ જ્ઞાનમાં અનંત શક્તિ છે, ચારિત્રમાં અનંત શક્તિ છે, અસ્તિત્વમાં અનંત શક્તિ છે, એમ બધા ગુણો એક એક પ્રત્યેક ગુણમાં અનંત શક્તિ છે એવું બધું તે જાણી શકે છે. કેમ કે શક્તિ છે એ સ્વભાવ છે, અને સ્વભાવને હદ ન હોય, સ્વભાવને હદ ન હોય, આ એનો સિદ્ધાંત છે, વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે સ્વભાવને હદ ન હોય. અગ્નિનો બાળવાનો સ્વભાવ તો એને હદ ન હોય, પાણીનો ઠંડાપણાનો સ્વભાવ તો એને હદ ન હોય, ગમે એટલું ગરમ કરો પાછું આપોઆપ ઠંડુ પડતું જવાનું. પોતાનો જ્ઞાયક સ્વભાવ મહિમાવંત છે તેની જ્ઞાનીને કોઈ અપાર મહિમા આવે છે અને તેમાં તેને શંકા પડતી નથી. પ્રત્યક્ષ અનુભવાંશે પ્રતીતિ છે, એ પ્રતીતિ નિશંક છે, એમાં શંકા પડતી નથી. પોતાનો જ્ઞાયક સ્વભાવ મહિમાવંત છે, મહિમાવંત છે એટલે કે અનંત સામર્થ છે એટલે એનો મહિમા હોય જ ને. મહિમાવંત છે એનું કારણ શું છે? એનું સામર્થ અનંતું છે. જો અમૃત જેવી શાંતિ અનંતી હોય તો એનો મહિમા કેમ ન હોય? અનંત પરમાનંદ હોય તો એનો મહિમા કેમ ન હોય? અનંત ચમત્કારી જ્ઞાન હોય કે પોતાના ક્ષેત્રમાં રહીને ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં પકડી લે તો એનો મહિમા કેમ નહીં? એવા તો અનંતા ગુણ છે, તેની અપાર મહિમા આવે છે અને તેમાં શંકા પડતી નથી, કોઈ શંકાનો અવકાશ નથી એમાં. આત્મા બધાને જ્ઞેય કરનારો જાણનારો છે, જે બધા જ્ઞેયો છે અને આત્મા જ્ઞાન સ્વરૂપે જાણનારો છે. જડ પોતે પોતાને જાણતું નથી. જ્યારે જડ પાંચે દ્રવ્યો છે એ કોઈ પોતપોતાને જાણતા નથી, કેમ કે જ્ઞાન નથી. જ્ઞાન પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે, તો સ્વપર પ્રકાશક છે. બહુ પ્રસિદ્ધ વાત છે, સ્થૂળ જ્ઞાનમાં સમજાય એવી છે, છતાં એ સ્વપર પ્રકાશકપણાનો વિવાદ ચાલ્યો. કેમ કે એ વિષયમાં કથન અનેક પ્રકારના છે, માટે વિવાદ ચાલવાનો કારણ એ છે કે કથન અનેક પ્રકારના શાસ્ત્રમાં આવે છે. તાતે વચન ભેદ ભ્રમ ભારી, ભેદ અને ભ્રમ શબ્દ લીધો છે ત્યાં, એટલે એનો ભારે ભ્રમ થાય છે વચન ભેદોને લઈને. ક્ષયોપશમના વિપર્યાસને લઈને જુદા જુદા કથનોનો જુદો જુદો અર્થ ભાસે છે. એ એમ બતાવે છે કે વસ્તુનું સ્વરૂપ અનુભવ ગોચર થયું નથી. જો વસ્તુનું સ્વરૂપ અનુભવ ગોચર થયું હોય તો ગમે તે દૃષ્ટિકોણથી, ગમે તે એંગલથી એ વસ્તુને બતાવવામાં આવે, સંમત થઈ જાય, બરાબર કે છે. આ આ દૃષ્ટિકોણથી આ વાત ચાલી છે, આ વાત આ દૃષ્ટિકોણથી ચાલી છે, એમ સંમત થઈ જાય. આત્મા ધ્રુવ છે એ શબ્દ સાંભળેલો ગુરુદેવ પાસેથી, પણ આત્મા અપરિણામી છે એ શબ્દ સાંભળવા ઉપર ધ્યાન નહીં ગયું હોય. બોલેલા તો છે ગુરુદેવને, એનો આધાર આપણે ધ્રુવ દ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં 280 ગાથાના પ્રવચનના અંશથી મૂકેલો છે. આત્મધર્મમાં આવેલો અપરિણામી છે, ભાવાર્થમાં જરા વિશેષ લીધું છે. ભાવાર્થમાં તો પંડિતજી ત્રણ વખત એ શબ્દ વાપર્યો છે, સોગાનીજી એ શબ્દ જરા શબ્દ પ્રયોગ વધારે કરતા હતા. મુખ્ય મુખ્ય વિદ્વાનોમાં એ વિષયનો નિષેધ થયો, આત્મા અપરિણામી હોય, પરિણમનશીલ સ્વભાવવાળો આત્મા છે. પાછા ધ્રુવ કે અને અપરિણામીને નામ ના પાડે, એનો વિવાદ ચાલેલો. સોગાનીજીના કથનો બહાર આવ્યા પછી એ વિવાદ ચાલેલો. આધાર મૂકેલો છતાંય તે ગુરુદેવના પ્રવચન અંશનો આધાર મૂકેલો ગ્રંથમાં પુસ્તકમાં, છતાંય તે કેમ કે એક વખત ના પાડી હા પાડવી પછી મુશ્કેલ પડે બુદ્ધિવાળા. હે દર્શન વસ્તુનું સ્વરૂપ જ જ્ઞાનમાં આવ્યું, આમાં શું છે? વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં આવવું જોઈએ. ધ્રુવ એટલે શું? પણ ધ્રુવનો અર્થ શું? અપરિણામીનો અર્થ શું? કે પરિણામ રહિત તત્વ છે. બહુ ચાલે તો એ સાંખ્યમાં હોય, વેદાંતમાં હોય, જૈનમાં હોય, એટલે સાંખ્ય ને વેદાંત ઉત્પન્ન ક્યાંથી થયો છે? જૈનમાંથી થયા છે. મૂળ વસ્તુ હતા એમને મુખમાં રાખી, બાકીની વિકૃતિ આવી. મૂળ શું, વિકૃત શું, એ કાંઈ ખબર નહીં. વેદાંત એટલે જ અવન્ય મત, એમાંથી કાંઈ લેવાય જ નહીં. એ એકદમ નેગેટિવ થિંકિંગ છે. થિંકિંગ ટોટલ નેગેટિવ નહીં હોવું જોઈએ. જેમ છે એમ જાણો. યથાર્થ જાણવાનો અર્થ શું? જેમ છે એમ જાણો. કેવો ધડાકો કર્યો છે કૃપાલદેવે, એ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, મિથ્યા દ્રષ્ટિઓ રચેલા મિથ્યાત્વના શાસ્ત્રો કહેવાય. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જ્ઞાનીને જ્ઞાનથી જ્ઞાન શું ભાષો? કે એ અન્ય મત તીર્થંકર દેવના આ વચનથી નીકળેલો છે. એ વચનનો હું નિષેધ કરું તો હું તીર્થંકરની વાણીનો નિષેધ કરું છું. મને ખબર નથી તીર્થંકર શું કહેવા માગે છે. એનો અર્થ એમ થાય છે કે તીર્થંકર શું કહેવા માગે છે એ જ મને ખબર નથી. જ્ઞાનીને એ ખબર છે કે તીર્થંકર શું કહેવા માગે છે, એમ છે. એવી રીતે જુદું પાડી શકે છે. જેમ કોઈ કુશળ ઝવેરી છે, તમે સાચા હીરાને ખોટા હીરા ભેળવી દો, એક જ સાઈઝના, એક જ પ્રકારના દેખાય એવા, એ તરત જુદા પાડી દેશે એસોર્ટિંગ કરીને. આ ગ્લાસ મૂકી અને ફટકી દે કે આ હીરો નથી, આ હીરો નથી, આ હીરો નથી, આ હીરો નથી, આ હીરો છે. હીરોને હીરો કે અને હીરો નો એને હીરો નો કે, કેમ કે એ વિષયનો એ તજજ્ઞ છે. જે વિષયનો જે એક્સપર્ટ હોય એને તો એ ખબર પડવી જ જોઈએ. એમ ગમે તત્વજ્ઞાનમાં તમે નિપુણ હો તો કયું તત્વ તીર્થંકર દેવનું છે અને કયું તત્વ પાછળથી કોઈ ભેળસેળ કરીને મૂક્યું છે એ વસ્તુ તમારા જ્ઞાનમાં આવવી જોઈએ. સ્વતંત્ર મત ચાલો પાછળથી નીકળ્યો 1500 વર્ષ પહેલા. હવે એ જે મુનિઓ મૂળ તો દિગંબર હતા, એ મુનિઓ મૂળ દિગંબરમાંથી સ્વતંત્ર થયા, જુદા પીડ્યા. તો એ જે પરંપરા ગુરુ પરંપરાથી જે વાતો ચાલેલી હતી એ મુક્ત ધારણામાં રહી જ હોય ને. બુદ્ધિ તો થઈ ચાલી જાય છે, બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, પણ સોક્ષમ થોડો ચાલ્યો જાય છે. તો એ તીર્થંકર દેવની જે વાત એમને પરંપરાએ મેળવેલી અમુક રાખી, એ લોકો એ રાખે છે. આચાર્યનું પહેલું સૂત્ર, જો એગમ જાણી સૌ સંબમ જાણી, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, બરાબર તીર્થંકર દેવનું વચન છે. એમ છે પણ ગુરુદેવે આપણને ઘણું સમજાવ્યું તો બધાનું એક મત છે. જેટલા એમની પાસેથી સમજ્યા પ્રત્યક્ષ બધાનું એક મત છે કે નથી? તો બધા પૂરેપૂરું સમજ્યા છે કે નથી? તો છતાં બધા કહે છે એમાં ફેરફાર થાય કે ન થાય? ન સમજ્યા હોય તો કે આ થાય તો કે બધું ખોટું કે નહીં? બધું ખોટું નહીં. કેમ કે કેટલીક વાત પ્રત્યક્ષ સાંભળી હોય, ધારણા મારી હોય તો વાતનું આમાંથી 90 વાત તો એ જ મૂકવાના, એ 10 વાતમાં ફેર પડવાનો. હો વાત કરશે તો 90 તો સાંભળેલી બરાબર એ મૂકશે, પછી ગમે એ ગ્રુપ હોય, બરાબર છે? એ જો કાંજી સ્વામી આમ કહેતા હતા, ગુરુદેવ આમ કહેતા હતા, ગુરુદેવ આમ કહેતા હતા, આવવાનું કે આવવાનું? જ્યાં પોતે ભૂલા હોય ત્યાં ગડબડ થાય ને. જ્યાં સમજવા ફેર થયો ત્યાં એનું પ્રરૂપણ હું તો છૂટું કરી નાખશે, બાકી અમુક વાત તો મૂળ પકડીને વાત કરશે કે ભાઈ આ શબ્દ એમ ના છે. મુખ્ય તે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય નહીં, આવા બધા સૂત્રો ગુરુદેવ કાઢેલા. તો વાત તો મૂળ ગુરુદેવની છે, પછી એના ઉપર પિષ્ઠ પૂજન કરે એમાં સમજ્યા ન હોય તો ભૂલ કરે, એવી ઘણી વાતો છે. એટલે એ બને અને એ રીતે જ બને, અમુક વાતો મૂળ રહી જાય, અમુક ભેળસેળ થઈ જાય. એ વિષયના તલસ્પર્શી તજજ્ઞ જાણનારા હોય એને એ ખ્યાલ આવે છે, બધાને એનો ખ્યાલ નથી આવતો. શું કહે છે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે અને બીજાને પણ જાણે છે. બીજાને જ્ઞાન જાણે નહીં એમ એકાંતે કોઈ કહે તો શું, એ વચન પોતે જ એ વિષયનો નિષેધ કરે છે. બીજાને જાણે નહીં એવું, બીજાને નહીં જાણવાનું જ્ઞાન ક્યાંથી આવ્યું? એટલે એ વાત એકાંતે તો કોઈ રીતે સિદ્ધ થતી નથી. વળી જ્ઞાનની નિર્મળતામાં જ્ઞેયોનું પ્રતિબિંબ ઉઠવું એનું નામ જાણવું છે. નિમિત્ત નૈમિતિક સંબંધે જ્ઞાનની અંદર જ્ઞેયો પ્રતિબિંબિત થાય એનું નામ જાણવું. તો એ પ્રતિબિંબ થાય નથી થતું એમ કોણ કહી શકશે? હે, જ્ઞાનની નિર્મળતાને સમજેલો છે. અથવા તમે એમ કહો કે ના, એ વાત તમારી ખોટી છે, તમારા મારી વાત ખોટી છે એવું તમારા જ્ઞાનમાં ક્યાંથી આવ્યું? તમે કહ્યું ને ભાઈ તમે એવું કહો છો એ બરાબર નથી. આત્મા તો પરને જાણતો જ નથી ને પરને જાણી શકે જ નહીં. હા, તમારી વાત ખોટી છે, પરને જાણવાની તમારી વાત ખોટી છે, એ તમે ક્યાંથી જાણે? એ વાત તો પર જ છે, તમારા જ્ઞાન માટે મારી વાત પર છે, એની સાચી ખોટી તમારા જ્ઞાને ક્યાંથી નક્કી કરી જાણ્યા વગર? માટે જ્ઞાન પરને જાણતું નથી એવી જે એકાંતે તમારી માન્યતા છે એ આપોઆપ જ ભૂલ ભરેલી સાબિત થાય છે. રાજમલજીએ કળશ ટીકામાં એને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મૂંઢ એવા શબ્દો વાપર્યા છે. સ્વપર પ્રકાશકપણાનો નિષેધ કોઈ કરે છે તો એ અજ્ઞાની છે, બહુ સારી રીતે નિષેધ કર્યો છે. અને એ જ કળશ ટીકાકાર રાજમલજીએ 271માં કળશમાં એમ કહ્યું કે જ્ઞાન જ્ઞેય સંબંધમાં ઘણી ભ્રાંતિ ચાલી આવે છે. વિવાદ ત્યાંથી ઊભો થયો છે, જો રાજમલજી ના પાડે છે. રાજમલજી ના પણ પાડે છે અને હા પણ પાડે છે, તમે મેળ કેવી રીતે કરો છો? તમે મેળ કેવી તમે તમને તમારા અભિપ્રાયની વાત મુખ્ય કરી લો છો. બીજી વાત, તમે વાંચો છો છતાં પણ ગણકારતા નથી, એ વાતને સ્વીકારતા નથી. ગણકારતા નથી એટલે સ્વીકારતા નથી. વાત તો તમારે વાંચવામાં આવી છે, ગ્રંથ આખવા વાંચ્યો છે, છતાં તમારા અભિપ્રાયની વાત સ્વીકારવી ને બીજી વાત ન સ્વીકારવી એનું નામ એકાંત. આવતા શિબિરમાં એ વાત કરી હતી કે તીર્થંકરના સમોસરણમાં જઈને જીવે આવા પ્રકારની ભૂલ કરી છે કે પોતાનો જે અભિપ્રાય હોય એ વાત આવે ત્યારે રાજી રાજી થઈ જાય. દેખો, મારી વાત કરે છે આ ભગવાન, અત્યારે મારી જ વાત કરે છે આ, હું આ જ કહું છું ને, હું ભગવાન એ કહે છે એ હું કહું છું, હું કહું છું એ ભગવાન કહે છે, પણ હવે એથી વિરુદ્ધ વાત આવી એનો મેળ શું? એ કાંઈ સાંભળે જ નહીં, કાંઈ વિચારે નહીં, કાંઈ સ્વીકારે નહીં. આ બુદ્ધિ વહે કરે છે, પક્ષપાતી થાય છે. કોઈ એક નયના વિષયનો જીવ પક્ષપાતી થાય છે, કોઈ વાર વ્યવહાર નયના વિષયનો, કોઈ વાર નિશ્ચય નયના વિષયનો પક્ષપાતી થાય છે. એને કદી સાચી વસ્તુ ન સમજાય. શું કહ્યું? ગયા કાળના પ્રસંગો કે ગયા ભવના બધા પ્રસંગો વીતી ગયા છે તો પણ વર્તમાનમાં તેનું જ્ઞાન થઈ શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે. મેં તો પોતે જાતિ સ્મરણથી વાત કરેલી છે. ગયા કાળના પ્રસંગો કે ગયા ભવના પ્રસંગો એ બધા વીતી ગયેલા છે તો પણ વર્તમાનમાં તેનું જ્ઞાન થઈ શકે છે તેવી જ્ઞાનની શક્તિ છે. અને એ તર્કથી પણ સિદ્ધ થાય છે કે એક 80 વર્ષનો માણસ 50 વર્ષ પહેલાંના પોતાના અનુભવની વાત કરે છે કે અમે ફલાણા ગામ ગયા હતા, આગ્રામાં તાજમહેલ જોયો હતો આટલા વર્ષ પહેલા. જાણી નથી શકતો, ફરીને ગયો જ ન હોય. તાજમહેલ અમે જોવા ગયા ત્યારે આવો તાજમહેલ જોયો હતો, બરાબર છે. જો 80 વર્ષનો માણસ 50 વર્ષ પહેલાંની વાત સ્મરણથી જાણી શકે છે તો 25 વર્ષનો માણસ 50 વર્ષ પહેલાંની વાત સ્મરણમાં લાવે આવે એને તો એને આગલા ભવનું સ્મરણ થયું કે ન થયું? સિદ્ધાંતિક રીતે એ વાત સ્પષ્ટ થઈ કે 50 વર્ષનું સ્મરણ કોઈ અસાધારણ વાત નથી. 50 વર્ષ પહેલાંનું કોઈ સ્મરણ આવે તો કોઈ અસામાન્ય વાત નથી, સામાન્ય વાત છે, કોઈને પણ હોઈ શકે. તો પછી નાની ઉંમરવાળાને એટલું પહેલાંનું સ્મરણ આવે તો પૂર્વભવનું સ્મરણ આવ્યું કે ન આવ્યું? કે આવી ગયું. બહુભાગ નથી પૂર્વભવનું સ્મરણ હોતું, એના કારણો છે. પણ ન જ હોઈ શકે એવું નથી તો જ્ઞાનની શક્તિનો નિષેધ થઈ જાય, પ્રિન્સિપલ તૂટી જાય, સિદ્ધાંત તૂટી જાય છે. ત્યાં સિદ્ધાંત તૂટવો નહીં જોઈએ. તેવી જ્ઞાનની શક્તિ છે, આ શક્તિને સિદ્ધ કરવાની વાત છે. કોઈ કોઈ મુનિઓને પણ તેવી જ્ઞાનની શક્તિ પ્રગટે છે. જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટે છે, અવધિ જ્ઞાન પ્રગટે છે, મુનિઓને પ્રગટે છે. પોતે ભેદજ્ઞાન કરીને જ્ઞાયક સ્વભાવ કોઈ અનંત મહિમામાન છે તેની પ્રતીતિ લાવીને અંતરમાં સ્વાનુભૂતિ કરી શકે છે. હવે આ વાત મુદ્દાની થઈ. આત્મામાં કેટલી શક્તિઓ છે એને જુદી જુદી જાણી શકાય કે ન જાણી શકાય એ કોઈ પ્રયોજનભૂત વિષય નથી. ભેદજ્ઞાન કરીને અખંડ અભેદ જ્ઞાયક સ્વરૂપનો અનુભવ થવો એમાં આત્માની શાંતિ અશાંતિ વિષયનું પ્રયોજન છે. જીવને અશાંતિ ટળે છે, દુઃખ ટળે છે અને સુખ શાંતિ થાય છે, આ એનું પ્રયોજન છે. અનેક શક્તિઓ જણાવવાથી સુખ થાય, ઘણું જણા ભેદ પ્રભેદો જણાવવાથી સુખ શાંતિ થાય એવું કોઈ પ્રયોજનની સિદ્ધિ એ પ્રકારે થતી નથી. એટલે એ વિષય પ્રયોજનભૂત રહેતો નથી. ના, જણાઈ જાય છે, જાણવાનું વજન હોતું નથી, બિલકુલ ભેદ ઉપર વજન જ નથી. અભેદનું અવલંબન વર્તે છે, એનું કારણ એ છે કે અભેદ સ્વરૂપનું અભેદ ભાવે અભેદ અવલંબન વર્તે છે અને તેથી ભેદો ગૌણ છે. એ અભેદ સ્વરૂપમાં ભેદો હોવા છતાં પણ અભેદ અવલંબનમાં તો ભેદોનો અનુભવ થતો જ નથી, ભેદો જણાતા જ નથી એમ કહેવાય. એક ન્યાય એટલું અભેદ ઉપર વજન છે, માટે ભેદ ઉપર વજન નથી. કેમ કે ભેદ અને અભેદ પ્રતિપક્ષી છે, માટે ભેદ ઉપરનું વજન હોય નહીં, અભેદ ઉપરનું જ વજન હોય છે, એ રીતે વજન નથી. એક વિચારી પણ આવે છે એમણે કે પ્રયોજનભૂત વિષય અને અપ્રયોજનભૂત વિષયને જુદો પાડવો કેવી રીતે, તત્વજ્ઞાનનો ક્ષેત્રની અંદર સાંભળવા બેસે, વાંચવા બેસે, વિચારવા બેસે ત્યારે ઘણી વાતો સામે આવે. અધ્યાત્મના પ્રકરણમાં તો એનું સ્પષ્ટીકરણ મળે છે. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિષયને જુદો કેવી રીતે પાડી શકાય, પ્રયોજન શાનું છે? સુખ દુઃખ નું. જો સુખ દુઃખ નું પ્રયોજન છે તો એ પ્રયોજનને પકડીને તમે વિચારો એટલે તમે આ પ્રયોજન ભૂત છે કે આ પ્રયોજન ભૂત છે એ સમજી શકો. અને જો એમ ન હોય તો ચિરિયંચો કોઈ દિવસ સંવેદનાન પામે ને અને એને સ્વાનુભવમાં આત્માને આનંદ ને સુખ શાંતિ મળે ને. કેમ? એની વિચાર શક્તિ તો બહુ થોડી છે. ઉઘાડ અલ્પ છે. અલ્પ ઉઘાડ સારો કે વધારે ઉઘાડ સારો?
ચાલો આપણે એક નવો પ્રશ્ન ઉઠાવીએ.
પ્રશ્ન આટલો જ છે,
ટુ ધી પોઈન્ટ વાત કરો. અલ્પ ઉઘાડ સારો કે ઘણો ઉઘાડ હોય એ સારું? કયો છે? હે, બે ના ગુણ દોષ છે.
વધારે ઉઘાડ ના ગુણ પણ છે અને દોષ પણ છે. અલ્પ ઉઘાડ માં ગુણ પણ છે ને દોષ પણ છે. બંને ના ગુણ દોષ છે. બે ના પ્લસ માઇનસ પોઈન્ટ છે. આપણે પ્લસ પોઈન્ટ ઉઠાવી લેવાનો છે અને એ બંનેમાં કોમન ફેક્ટર છે. ઉઘાડ અલ્પ હોય કે ઉઘાડ વધારે હોય કોમન ફેક્ટર એ છે કે તમને સુખ શાંતિ થાય અને દુઃખનો અશાંતિનો નાશ થાય એ દ્રષ્ટિકોણથી તમે વિચારો તો તમને પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત વિશેની સ્વતંત્ર સમજણ આવશે. શું
અપ્રયોજન ભૂત ને જુદા પાડવા એ બહુ મોટું પ્રયોજન છે. એનું બહુ મોટું પ્રયોજન છે. પાછું જો એ ન જુદા પાડી શકો તો તમે કદી સુખી ન થઈ શકો ને તમારા દુઃખ નો નાશ ન થાય, તમારી પ્રયોજન ની સિદ્ધિ ન થાય. એટલા માટે મુમુક્ષુની ભૂમિકાથી તે તમને આકુળતા થાય છે કે નથી થતી એ પહેલી વાત શું કરવામાં, વિકલ્પનો દુઃખ લાગે છે કે નથી લાગતું એ વાતને શા માટે મુખ્ય કરીએ છે કે ત્યાંથી તમે પ્રયોજનને સમજતા શીખશો. તમારા ચાલુ પરિણામમાં જો તમે તમારા પ્રયોજનને અને અપ્રયોજનને સુખ દુઃખને ન સમજી શકતા હો તો જેટલો તત્વજ્ઞાનનો વિચાર અને સમજણ છે એ તમારી બધી નિરર્થક જવાની છે અને ઉલટાના નવા ગોટા ઊભા થશે એ જુદી વાત છે. નવા કોમ્પ્લિકેશન ઊભા થશે, એ બધી નુકસાનીનો વેપાર થશે પાછો બધો રીતે. એટલે અહીંયા જ્યાં ભેદ અભેદનો અને સ્વપર પ્રકાશકપણાનો વિચાર ચાલ્યો છે ત્યાં કેટલું પ્રયોજનભૂત કેટલું અપ્રયોજનભૂત એ વાત સમજવી જ જોઈએ. ને સ્વપર પ્રકાશકપણાનો મુદ્દો બહુ પેચીદો થયો એનું કારણ એ છે કે એમાં પ્રયોજનભૂત પણ દ્રષ્ટિકોણ છે અને એમાં અપ્રયોજનભૂતનો પણ દ્રષ્ટિકોણ છે એક જ ઈચ્છી ઉપર. સ્વપર પ્રકાશક આત્મા છે કે નહીં, જ્ઞાન સ્વપર પ્રકાશક છે કે નહીં, એ વિષયમાં પ્રયોજનભૂતનો દ્રષ્ટિકોણે લાગવું પડે છે. કોઈ એક ન્યાયે કોઈ એક ન્યાયે અપ્રયોજનભૂતનો દ્રષ્ટિકોણ પણ છે. એટલે એ વિષયમાં વધારે ચર્ચાસ્પદ થયો, વધારે પેચીદો પ્રશ્ન બની ગયો. કેમકે એ ચોખ્ખું ન હોય એટલે એ કોઈ આમ ખેંચે, કોઈ કોઈ વાતને પોતાના પ્રયોજનથી ખેંચે ને કોઈ કોઈ વાતને પોતાના પ્રયોજન. જો અમે પ્રયોજનની સિદ્ધિ થાય છે એટલે અમે ખેંચીએ છીએ, બોલો કે અમે આમાં પ્રયોજનની સિદ્ધિ થાય એટલે અમે આ ખેંચીએ છીએ, ને બે પરસ્પર વિરુદ્ધ જતા હોય. કોઈ એક અપેક્ષાથી આ વાત બરાબર હોય પ્રયોજનની, કોઈ એક અપેક્ષાથી ઓલી વાત પણ પ્રયોજનથી બરાબર હોય, પણ એકાંત કરે તો બે ખોટા છે. શક્તિને નિર્ણય નિષેધ ન થાય તેમ શક્તિ છે માટે એના અવલંબન લેવાનું તો એમ પાછું છે. પણ શક્તિનો નિષેધ થાય તો પ્રયોજનભૂતનો નિષેધ થઈ ગયો, સ્વભાવનો નિષેધ થઈ ગયો, સ્વભાવ પ્રયોજનભૂત છે. એમ જુદી જુદા દ્રષ્ટિકોણથી વિષયનું નિરૂપણ છે એને એ દ્રષ્ટિકોણથી સમજો તો વાંધો નહીં. દ્રષ્ટિકોણ તમારો અન્યથા થયો એ સમજણમાં કોમ્પ્લિકેશન, ગોટાળા ઊભા થવાના થવાના ને થવાના, એ વિપર્યાસ છે બધું. એમ થવાનું કારણ શું? એ જીવને સુખ દુઃખના પ્રયોજનની મુખ્યતાથી વિચાર ચાલતો નથી, ત્યાંથી જ ભીલો છે. હવે સુખ દુઃખનું જે દ્રષ્ટિકોણ છે એ બંને સુખ ને દુઃખ બે અનુભવનો વિષય છે, તો અનુભવને પકડવો નથી ને સુખ દુઃખની ચર્ચા કરવી છે. વ્યાખ્યા મળી ગઈ, નિરાકુળતા લક્ષણ સુખ, આકુળતા લક્ષણ દુઃખ, બરાબર વાત છે. શું બરાબર વાત છે? આકુળતાને પકડતો નથી તો દુઃખને સમજતો નથી, સુખને ક્યાંથી સમજીશ? તારી વર્તમાન પરિસ્થિતિ દુઃખમય છે, આકુળતામય છે અને સ્થૂળ ભાવ છે, એને તું પકડતો નથી, સમજી શકતો નથી પકડીને, તો પછી તું સુખને નિરાકુળતા લક્ષણ સુખને સમજીશ ક્યાંથી? તો સાબ વ્યાખ્યા થઈ ગઈ, ભાવને ક્યાંથી સમજી? જે ભાવ અનુભવ ગોચર થાય છે એને અનુભવથી સમજ્યા વિના માત્ર એમાં વિચાર લંબાવે તો એનું જ્ઞાન સાચું ન થાય, એનું ભાવાત્મક જ્ઞાન ન થાય. વિચાર જ્ઞાન થાય તો શું કામ? મતલબ તો સુખ દુઃખનો અનુભવથી છે. દુઃખ અનુભવવું નથી ને સુખ અનુભવવું છે, પ્રયોજન તો એમ છે. તો અનુભવને પકડીને ચાલવું પડે કે એમને મને છોડીને ચાલવું પડે? સીધી સાદી સમજાય એવી વાત છે. શું કહે છે? જયારે શક્તિ અને એના ભેદોની વાત ચાલી, સ્વપર પ્રકાશકપણાની વાત ચાલી, ત્યારે હવે પોતે પ્રયોજનનો વિષય ઉપર આવી ગયા. ચર્ચા કરતા તું ભેદ જ્ઞાન કર, પોતે ભેદ જ્ઞાન કરીને નાયક સ્વભાવ કોઈ અનંત મહિમાવંત છે એની ઓળખાણ કરીને પ્રતીતિ લાવીને મહિમા અને પ્રતીતિને સાથે મેલ કરી લે અને આગળ વધીને અંતરમાં સ્વાનુભવ કરી શકે છો. તો એ રીતે તું અનુભવ કરી શકે છો. અને એ કર્યું તો બારે અંગનો સાર તારા હાથમાં આવી ગયો. બાર અંગનો સાર શું? સ્વાનુભૂતિ. બાર અંગનો સ્વાર સ્વાનુભૂતિ છે. સ્વાનુભૂતિમાં સુખે સમાઈ ગયું ને જ્ઞાને સમાઈ ગયું, એમાં જ્ઞાને છે અને સુખે છે. માટે બાર અંગનો સાર શું કે સ્વાનુભૂતિ? એમ છે કે જ્ઞાનનું પ્રયોજન નથી, સુખનું પ્રયોજન છે. સુગાનીજી બહુ સ્પષ્ટ કર્યું છે કે અમકો જ્ઞાન કા પ્રયોજન નહીં, અમકો સુખ કા પ્રયોજન નહીં. એમની પકડ ત્યાં હતી. હું શું છે, કોઈ યોગ્યતા વિશેષ એમની એવી હતી કે પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય ધ્યાન બધું ખૂબ કર્યા હતી, પણ એમને શાંતિ ન થઈ. કસાયની મંદતામાં ખૂબ આવી ગયા, પણ શાંતિ ન થઈ. અને શાંતિ ન થાય એનું કારણ શું છે, પૂજા કરવા જાય એટલે શરૂઆતમાં તો મન કસાયની શાંતિ લાગે, પણ 6 કલાક બેહીએ તો શું થાય, અશાંતિ જ થાય ને પછી. આમાં પ્રયોગ શું કર્યો, પ્રયોજન ભૂત ઉપર ધ્યાન હતું સુખ દુઃખનું. એટલે ગયા ભગવાનની પૂજા કરવા, ભગવાનને જોવે, પૂજા શરૂ કરે, પૂજાના શબ્દો આવે તો શરૂ શરૂમાં તો મન કસાય થઈ જ જાય. પછી એમ થાય કે ઠીક છે, આ મન કસાય થયું, આપણે વધારે ચાલુ રાખો. ફેર પીડ્યો, તીવ્ર કસાયમાંથી મન કસાયમાં આવ્યા એટલે ફેર પીડ્યો, આપણે ભાઈ ચાલુ રાખો. એ ચાલુ રાખવા જાય તો કસાય તીવ્ર થાય પાછો, એનો સ્વભાવ જ મંદ રહેવાનો નથી. 4-6 કલાક કર્યા કરે એટલે થાક ઉલટા ઊભું થાય, થાકી જાય. 6 કલાકે થાકીને જ છોડે છે ને, નહીતર તો એમને ચાલુ જ ન રાખે રાત ને દિવસ. હા, પણ 4-6 કલાકે થાકી જાય એટલે અનુભવ પર ધ્યાન હતું, તો શાંતિથી. મને પૂજા કરવાથી શાંતિ થતી નથી, શાસ્ત્ર વાંચે રાત દિવસ થાકી જાય. શાસ્ત્ર વાંચવાથી શાંતિ થતી, ધ્યાન કરવા બેસે 4-4-6-6 કલાક થાકી જાય, એમાંય શાંતિ થતી નથી. એ જે શાંતિ થતી નથી ને મારે શાંતિ જોઈ છે, એ પ્રયોજન પકડીને બેઠા હતા, એમાંથી બહાર નીકળ્યા છે. પછી કોઈ શાંતિનો રસ્તો દેખાડતા નહોતા એટલે મૂંઝાતા હતા, બહુ મૂંઝાતા હતા. મૂંઝવણ વધતી ચાલી, યોગ્યતા સારી હતી તો કુદરતે રસ્તો કાઢ્યો અને સોનગઢ ભેગા કર્યા એમને. કુદરતે એમને સોનગઢ ભેગા કર્યા એમ કીધું. અને કામ થઈ ગયું એમનું. મુદ્દાની વાત એ છે કે પ્રયોજનને પકડીને બેઠા હતા, એની એમની ચર્ચામાં આવે છે બરાબર. એક પ્રશ્ન મૂક્યો છે, કોઈ હું મૂકશો, પૂછો છો તમે આવું બધી વાતો કરો છો તો આજકાલ કયો શાસ્ત્ર વાંચો છો? પૂછનારને શું હતું કે જે હાલ વાંચતા હોય ને એમાંથી બોલતા હોય, પોતાની રીતે માપે ને, પોતે જે વાંચતા હોય ને એમાંથી બોલે. પછી જે વાંચતા હોય ને વાંચનમાં આવ્યું હોય, તાજું હોય એટલે એમાંથી બોલવાનો વારો આવે ત્યારે એમાંથી નીકળે બધું એ પ્રમાણે. એટલે આજકાલ તમે કયું શાસ્ત્ર વાંચો છો કે આવી વાત બધી કરો છો? તમે એ જરાક શાસ્ત્ર વાંચે, વાત બહુ સારી આવે છે. તમને જવાબ દીધો, મારું તો શાસ્ત્ર વાંચન જ છૂટી ગયું છે, શાસ્ત્ર જ વાંચતો નથી. એટલે પેલા તો એ જવાબ મળ્યો. બીજો વધારાનો જવાબ એમણે એ આપી દીધો કે શાસ્ત્રો વાંચીને મારે ક્ષોભસમ વધારવો એ નથી. શાસ્ત્ર પઢકર કે મુજે ક્ષોભસમ નહીં બઢાના હૈ, ક્યો કે મુજે જ્ઞાન કા પ્રયોજન નહીં હૈ, મુજે સુખ કા પ્રયોજન હૈ. બહુ સરસ જવાબ હતો. હા, પછી અમે લીધું નથી કેમ કે સંગઠમાં શાસ્ત્ર વાંચન ઉપર જોર મુમુક્ષુઓનું વજન વધારે અને બધા વાંચા વાંચ કરે આખો દિવસ. હા, હવે જે ક્રિયા તમે કરતા હોય એ ક્રિયાનો કોઈ નિષેધ કરે ટાળા ગુમડાને અડવા જેવું થાય. ગુમડું પાક્યું હોય તો ઓપરેશન કરો તો વાંધો નહીં, પણ રૂજ આવે ત્યારે ન અડાય, એને આળું થઈ ગયું હોય વધારે દુખાવો કરે, એ આળા ગુમડા જેવી વાત છે. તમે જે ક્રિયા કરો ને એના ઉપર તમારું વજન હોય ને એની કોઈ નિષેધ કરે એટલે આકરું જ લાગે. એટલે એ વાત મેં નહોતી લીધી. કોઈ એમ પૂછેલો કે તમે વેપાર ધંધામાંથી ઘરે આવીને પછી તો કંઈ શાસ્ત્ર વાંચવા, આખો દિવસમાં કંઈક શાસ્ત્ર વાંચવાનું કામ કરતા હશો ને, બેસી જતા હશો ને શાસ્ત્ર લઈને. હા, ચાલો હવે આખો દિવસ આપણે ધંધામાં બજારમાંથી આવ્યા, હવે ઘરે આવ્યા, નિરાંતે શાસ્ત્ર ખોલીને બેસીએ, આખો દિવસ તો કંટાળી ગયા હોય, પછી ઘરે આવીને શાસ્ત્ર ની સઘળી કોણ હળગાવે? સઘળી કીધી, શાસ્ત્ર કી સઘળી કોણ જલાવે? કે હું તો આત્મા ધ્યાનમાં બેસી જાઉં છું, શાસ્ત્ર ના વિકલ્પો મને પોસાતા નથી. એ જ પાછા સોગાણીજી એમ કે એકાંતમાં શાસ્ત્ર લઈને બેસું છું ત્યારે આનંદ ની બુંદ બુંદ પ્રગટે છે, કેમ કે આચાર્ય નો શબ્દ માં આનંદ ની બુંદ બુંદ ટપકતી જોવામાં આવે છે. ઠીક, એ જ સોગાણીજી છે. પાછા કોઈ વાત ક્યાં લખે છે, કોઈ વાત ક્યાં લખે બોલે છે, મેલ કરતા આવડવું જોઈએ. મિત્ર કે આ તો પરસ્પર વિરુદ્ધ વાત કરે છે. એક વાર કહે છે કે શાસ્ત્ર વાંચું ત્યારે આનંદ ની બુંદ પ્રગટે છે, બીજી કોઈ એમ કહે છે કે શાસ્ત્ર હાથમાં લઉં ત્યારે સગડી જેવું લાગે છે, તપ લાગે છે. શું કરો, ક્યાં જાઓ? સત્સંગ વગર કઈ સમજાય એવું નથી. પોતાની મેળે સમજવા બે તો ક્યાંય મેળ પડે એવું નથી. બધી વાતમાં ભેદ જ્ઞાન નો વિષય એક વિધિ નો વિષય એવો છે, ચોક્કસ વિષય છે, નિયત થયેલી વિધિ છે. બીજી રીતે કહીએ તો શું છે, અનંત જ્ઞાનીઓએ ચોક્કસ કરેલી કાર્ય પદ્ધતિ છે, રીત છે, એને આપણે શાસ્ત્ર ભાષામાં વિધિ કહીએ છીએ. એમાં ક્યાંય ફેર નથી. વિધિ છે તે માર્ગ છે ને ઉપાય છે, અને માર્ગ ત્રણ કાળે એક જ હોય, બે માર્ગ નો. એટલે એમ કે છે કે તું ગમે તે વિષય સમજણ માં લઈએ, ફરી ફરીને વિધિનો વિષય છે ત્યાં આવું રહેશે. ભૂમિકા અનુસાર ગમે તે વાતો સમજાવવામાં આવે, છેલ્લે અલ્ટિમેટલી તમારે વેદ જ્ઞાન ઉપર આવીને સ્વાનુભૂતિ પ્રગટ કરવાની છે. એ ભેદ જ્ઞાન કરતા કરતા પોતાના સ્વભાવનું ભાવભાષણ થાય, તો જેટલો એ અનંત મહિમાવંત પદાર્થ છે એટલો મહિમા જ્ઞાનમાં પ્રતિભા છે, અને તેની પ્રતીતિ આવે, વિશ્વાસ આવે, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થાય, અને તો અંતરમાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ શકે છે. ભલે અનંતા ગુણ તેને ન દેખાય, સ્વાનુભવ કરનારને અનંતે અનંત ગુણ જુદા જુદા ન દેખાય, પણ અનંત ગુણનું એક રૂપ એવું આખું દ્રવ્ય તો દેખાણું કે નહીં? બસ પ્રયોજન એનું છે, એનાથી શાંતિ છે. અનંત ગુણને જુદા જુદા જાણવાથી શાંતિ નથી, પણ અનંત ગુણના અભેદરૂપ એક દ્રવ્યને અનુભવવાથી, અવલંબવાથી શાંતિ છે, પોતાપણે અનુભવ કરવાથી. એટલે અનંતા ગુણ ન દેખાય, પણ એ જ્ઞાયકના ગ્રહણમાં બધું આવી જાય છે. અનંતાને એને પ્રયોજનભૂત રીતે જાણી લીધા, જુદા જુદા ન જાણ્યા તો કીધું અપ્રયોજનભૂત રીતે ન જાણ્યા, પણ એકમાં બધા આવી ગયા, એકના અનુભવમાં બધાનો અનુભવ આવી ગયો, માટે પ્રયોજનભૂત રીતે બધાને જાણી લીધા. ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, તાતે અનુભવ સારીખો ઓર દૂસરો નહીં. અનંત ગુણનો રસ સર્વગુણાંશે સમ્યક્ત્વ, અનંત ગુણનો રસ પરિણમનમાં વેદાઈ ગયો, અનુભવાઈ ગયો, ભલે જુદા જુદા ગુણનો જણાના તો શું થઈ ગયું, જરૂર નથી, એનો મતલબ પણ નથી, પ્રયોજન પણ નથી. એક નાયકના ગ્રહણમાં બધું આવી જાય છે, અને જ્ઞાયકની મહિમા આવવી જોઈએ, પોતાને જ્ઞાયકની મહિમા ભાવભાષણ પૂર્વક આવવી જોઈએ. બસ બાકી વેદોનું પ્રયોજન સુખ શાંતિ માટે બિલકુલ નથી. એમને ત્યાંથી પકડ્યું તું આત્મધર્મમાં શું છ ભેદનો નિષેધ આવ્યો ને, એમને જો શાંતિ જોતી હતી જુદા જુદા વિકલ્પોમાં અશાંતિ થતી હતી, કે સટ આવશ્યક નથી, એક જ આવશ્યક છે. કે હે આગમમાં છ શાસ્ત્રો છ આવશ્યક લખ્યા છે, કે શ્રાવકને પ્રતિદિન છ આવશ્યક હોય, દિને દિને રોજ છ છ આવશ્યક કાર્ય કરે, તો કે છ પ્રકાર છ આવશ્યક છે જ નહીં. ગુરુજીના પ્રવચનમાં શું એવું, છ આવશ્યક નથી, એક જ આવશ્યક છે. કેવું કે આત્મશાંતિ થાય એ જરૂરી છે, આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય. એટલે છયમાં એક આવશ્યકને એમને પકડ્યો, બસ ત્યાંથી એમને લાઈટ થઈ. આ કહેનાર છે એ બરાબર કે છે, આગમની વાતમાંથી છ આવશ્યકમાંથી એક આવશ્યકની વાત કરનાર છે, યથાર્થ છે. ત્યાંથી વિચાર આવ્યો કે હવે જવું જોઈએ ત્યાં. આપણે ત્યાંથી નિર્ણય લીધો, એક વચન ઉપરથી એમણે નિર્ણય લીધો કે આ કહેનારને ને પ્રત્યક્ષ મળવું જ જોઈએ, પ્રત્યક્ષ એની પાસે જવું જ જોઈએ, પ્રત્યક્ષ એને સાંભળવા જ જોઈએ. હે બહુમાન તો એટલું બધું આવ્યો, અર્થ ચડાવ્યો છે. મૂળ દિગંબર હતા, દેવગુરુ શાસ્ત્ર સિવાય અર્ઘ ન ચડાવાય એવું કેમ એને ન આવ્યું? મારે વાત થઈ હતી, બહુ મોટા મુખ્ય પંડિત જે આનો અર્ઘ ચડાવવાનો નિષેધ કરે છે એ મુખ્ય પંડિત સાથે વાત થઈ, કે સોગાનીજીએ અર્ઘ ચડાવ્યો એ મૂળ દિગંબર હતા એટલે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હતા. તમારા ન્યાયના હિસાબે, તમારી સમજણના હિસાબે તો એ ગ્રહિત મિથ્યાત્માં આવ્યા એ વખતે, પછી તો એને સંકિત દુર્લભ થવું જોઈએ, એના બદલે એને સંકિત સુલભ થયું. શું સમજું છું તમારી વાત બરાબર નથી? આપણે અતિરેકમાં ચડાવી દે તો તેનું નુકસાન થવું જોઈતું હતું ને, એના બદલે એનો દર્શન મો ઘટી ગયો, એને લાભ થયો, એનું શું? એ તો બધા જ્ઞાનીઓને તે અતિશયોક્તિમાં અને અતિરેકમાં અને ભાવાવેશમાં ખતવે છે બધા પંડિતો, એ ખબર છે. એ તો ભાવાવેશમાં બોલ્યા ગણાય, તો વેગમાં બોલ્યા કહેવાય, તો અતિશયોક્તિ કરી કહેવાય, એ બધું ચાલે છે. એ બધા દોઢ જ્ઞાની થઈ જાય છે, જ્ઞાનીની ઉપર દોઢ જ્ઞાની બધા થાય, એવું છે. જ્ઞાન ઉપરથી જ્ઞાયક સ્વભાવ સુધી સ્વલક્ષે યથાર્થ પ્રકારે અનુભવ પદ્ધતિથી લંબાઈ તો આત્મા અનંત શક્તિવાળો છે તે સહજ રીતે નિશ્ચિત થાય છે. અથવા લક્ષિત થાય છે. તે સિવાય પરલક્ષી જ્ઞાનમાં જ્ઞાન ઉપરથી જ્ઞાયક સુધી વિચાર જ્ઞાન લંબાય તો પણ આત્મા અનંત શક્તિવાળો છે એવો નિશ્ચય થઈ શકતો નથી. તેથી તે નિશ્ચય કરવો અઘરો પડે છે એવું લાગે છે. પરંતુ નિશ્ચય જે પ્રકારે થાય તે પ્રકાર હોવો પડે છે. આત્મા અનુભવમાં આવવા યોગ્ય ડેશ કરીને અનુભવનીય પદાર્થ હોવાથી અનુભવમાં આવતા ભાવો નો પરિચય કરીને અનુભવ પદ્ધતિએ તેના સામર્થ્યરૂપ સ્વભાવને તેના બદલે પોતાના સામર્થ્યરૂપ સ્વભાવને સમજવાની પદ્ધતિ હોવી જોઈએ. અને તે અનુભવને આગમથી ન્યાયથી યુક્તિ આદિથી દર્શાવવા યોગ્ય છે. પરંતુ માત્ર અનુભવ પદ્ધતિ સિવાય ન્યાય યુક્તિ આગમ તે સમજવું તે સ્વાધ્યાયની યથાર્થ પદ્ધતિ નથી.
સ્વર્ણપુરે ધર્માય તનો સૌ ના